भगवान श्री हरि कहे हे भक्तो, अमारा आश्रय तो ये क्या रहे पण लसण डुंगळी खावा नहीं। जूनागढ़ ने अंदर गुणातीतानंद स्वामी नो मंडल रहतो, एमना शिष्य नानदास स्वामी आदिक मंदिर ने जे वाड़ी हती यहाँ स्नान शौचादिक करवा जाए। अने जूनागढ़ में एक गोवो भंगी ये मेलो उपाड़वानो काम करे, तो त्या વાડીએ મેલો ઉપાડવા આવ્યો છે ત્યારે સંતોએ ગોવાના સત્સંગ કરાવ્યો કે હે ગોવા, આ માણસનો જન્મ આપણને મળ્યો છે, તને ભલે ભંગીની યોનિમાં મળ્યો હોય કે કોઈને બ્રાહ્મણ કે પછી પટેલ સોની વાણિયાનો દેહ પ્રાપ્ત થયો હોય, પણ આખરે માણસના દેહનું કર્તવ્ય તો આત્મકલ્યાણ સાધવું એ છે। ભલે તારો વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે આ ધંધો મેલું ઉપાડવાનો છે, પણ ભગવાનને મન કોઈ નીચ નથી અને કોઈ ઊંચ નથી। ભગવાનને મન તો સ્વપચ એ છે કે જે ભગવાનનું ભજન નથી કરતા, જેનું મન મેલું છે। હવે મન મેલું ને તન ઉજળું, એનાથી શું ફાયદો છે? એવા તો બગલા અનેક હોય છે, તાતે તો કૌવા ભલા તન મન એક જ રંગ। એના કરતા તો કવિ કહે છે કાગડો હારો, કે એનો રંગ અને મન બે કાળા છે। અને મન મેલા તન ઉજળા, કપટી બગલા અંગ। એ બગલા છે એનું ભલે શરીર સફેદ દેખાય છે, પણ એનું કામ તો મેલું જ છે, માંસાહાર કરે છે। એટલે કહે છે બગલા કપટી અંગ, એ તો કપટી છે, એટલે કેવળ ઉજળા વસ્ત્રો પહેરવાથી કાંઈ સજ્જન થઈ જવાતું નથી। ભલે તારો ધંધો એ હોય, પણ તું આખરે તો માણસ છે, એટલે તારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ। એ કે મારે કરાય તો કે કેમ નહીં, જે કોઈ માણસ થયા છે એ બધાને ભગવાનનું ભજન કરવાનો અધિકાર છે, તો પછી હું કરી શકું હા ગોવાત? અરે પણ હું તો આખો દિવસ આવો મેલો ઘેલો હોય। સંતો કહે છે પવિત્ર દેહે અપવિત્ર દેહે સ્વામી નારાયણ સમરો સનેહ। ગોવા, સ્વામિનારાયણ નામ લેવામાં તું મેલો ઘેલો હોય કે પવિત્ર હોય એની સાથે કંઈ મતલબ નથી। કામ કરતા કારતા તારે ભલે ને મેલું માથે ઉપાડીને જતો હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, અને ઘરે આવે ને પછી તારે વસ્ત્રો બદલી નાખવા, નાહીને બીજા વસ્ત્રો પહેરી લેવા, અને સવાર સાંજ ઘરે ભગવાનનો ફોટો રાખવો, દીવા બત્તી કરવી, અને સવારે ભગવાનની પૂજા કરવી, દારૂ માંસ ન ખાવા, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, અને લસણ ડુંગળી આદિકનો હિંગ સુદ્ધાનો ત્યાગ રાખવો। ગોવાને તો સાચા સંતોની વાણી છે ને એ સ્પર્શી ગઈ। ગોવો કહે છે ભલે સ્વામી, તો આજથી તમે મારા ગુરુ અને હું સ્વામિનારાયણ ધર્મ પાળીશ। સ્વામીએ તો કંઠી આપી, ગોવાએ પહેરી લીધી અને સત્સંગી બની ગયો। એક દિવસ ગોવો રસ્તો સાફ કરતો હશે, વાળતો હતો, ત્યાં જૂનાગઢના જે કલેક્ટર હતા નાગર દિવાન, એના બંગલા પાસે રસ્તો સાફ કરે। સાહેબ તો 9:30 વાગ્યા હશે, હજી તો નાયા નહોતા ને બેઠા બેઠા હિંડોળામાં છાપો વાંચતા હતા। ત્યાં આગલા દિવસની કઢી એને વધી હશે. એટલે મેમ સાહેબને એમ થયું કે આ ભંગીને આપી દઉં, બિચારાને કામ આવે. એટલે ગોવાનો બોલાવ્યો કે ગોવા, એ ગોવા અહીંયા આવ. ગોવો તો નજીક ગયો, હાથ જોડીને ઊભા રહ્યો કે બેન બા શું કામ છે? ત્યારે કહે છે, આમ જો આ કઢી વધી છે, લે લઈ જાજે, તારા બૈરા છોકરાને તારા ખાવામાં કામ આવશે. ગોવો કહે છે, માફ કરજો મેમ સાહેબ, તમારી કઢી મને ન ખપે. ઓલી બ્રાહ્મણી, નાગર બ્રાહ્મણી વિચાર કરે છે કે આ ભંગી અને અમે બ્રાહ્મણ, એમાં વળી નાગર બ્રાહ્મણ અને અમારી કઢી ગોવાને ન ખપે. બ્રાહ્મણી કહે છે, ગોવા, અમે તો નાગર બ્રાહ્મણ છીએ અને અમારી કઢી તને ન ખપે. તો કે હા મેમ સાહેબ, તમારી કઢી મન ન ખપે. અરે એવું તો કાંઈ હોતું હશે, તને શું વાંધો આવે છે તે અમારી કઢી ન ખપે? આ કાંઈ એઠી નથી, ચોખ્ખી જ છે. એમ નહીં, પણ હું લસણ ડુંગળી ખાતો નથી અને તમે નાગર હવા દ્યા હો, લસણ નાખ્યા વગર કઢી કરો જ નહીં, એટલે તમારી કઢી મને ખપે નહીં. ત્યારે કલેક્ટર સાહેબના મિસિસ કહે છે કે ગોવા, સદભાગે અમે કાલે કઢીમાં લસણ નાખ્યું જ નથી, હવે તો તને કાંઈ વાંધો નથી ને? તો કે તોય તમારી કઢી મને ન ખપે. કેમ? તો કે તમે નાગર બ્રાહ્મણ છો ને, પાણીને તેલ ગાળી ચાળીને વાપરો નહીં, એટલે ગાળ્યા વગરના ઘી તેલ પાણી વાપર્યા હોય એ કઢી અમને ખપે નહીં. બ્રાહ્મણી કહે છે, ગોવા, અમે તો ગરણું રાખીએ છીએ અને ગાડીને વાપરાય છે, તોય ગોવા કે તમારી કઢી મને ન ખપે. કલેક્ટર સાહેબે આમ ચશ્મા ઊંચા કર્યા, કાન હરવા કરીને સાંભળે કે આ કઈ ક્વોલિટી આવી છે અવાર હવારમાં, કે આપણાથી અભડાઈ જાય છે. આમ જોવા માંડ્યા તો મેમ સાહેબનો ગોવા ભંગીનો સંવાદ ચાલે. ત્યારે કલેક્ટરના મિસિસ કહે છે, ગોવા, હવે તને શું વાંધો છે? તો કે સાંભળો, તમે કલા બહુ સવા દિયા હો નાગર બ્રાહ્મણ, કઢીની અંદર વઘરણી તો તમે નાખી જો, એમાં હિંગ આવે, એટલે હિંગ પણ હું ખાતો નથી, માટે તમારી કઢી મને ખપે નહીં. ત્યારે મેમ સાહેબ બોલતા બંધ થઈ ગયા, કારણ કે વઘરણી તો નાખી હતી. પણ હવે કલેક્ટર સાહેબનો વારો આવ્યો. કલેક્ટર સાહેબ કહે છે, ગોવા, અહીંયા આવો. ગોવો તો હાથ જોડીને ત્યાં ઊભો રહ્યો કે બોલો સાહેબ, મારો કંઈ વાંક ગુનો? ત્યારે કે ગુનો નહીં, પણ ગોવા, તને આ બધું ક્યાંથી આવું સૂજ્યું? ત્યારે કહે છે, સાહેબ, હું તો સ્વામિનારાયણ ધર્મ પાડું છું. એમ? સ્વામિનારાયણ ધર્મમાં અમારા ભગવાને ના પાડી છે કે ગાળ્યા ચાળ્યા વગરનું, લસણ ડુંગળીવાળું, હિંગવાળું કોઈ પણ પદાર્થ ખાવું નહીં, એટલે અમે ખાતા નથી. અરે પણ તું જાતનો ગોવા ભંગી અને તને આ બધું ક્યાંથી ફાવે? તારે તો હવે લોકો ઉપર જીવવાનું હોય. ત્યારે કે નહીં સાહેબ, હું તો મારા ભગવાનના ભરોસે અને સંતોના આશીર્વાદે જીવનારો છું, કાંઈ તમારા ભરોસે જીવતો નથી. અરે પણ તારે આખો દી મેલો ઉપાડવાનું ને આ ઉજળો ધર્મ કઈ રીતે ફાવે? તો કહે છે, સાહેબ, હું ભલે કામ આ નીચું કરું છું, પણ મારું મન છે ને એ મેલું નથી. હું મેલું ઉપાડું છું, પણ સાંજે જઈ અને વસ્ત્ર સહિત સ્નાન કરીને બીજા ધોયેલા વસ્ત્ર પહેરી લઉં, પછી ભગવાનની દીવા અગરબત્તી આદિ કરું ને આરતી સ્તુતિ પ્રાર્થના કરું છું. ક્યારેય અસત્ય બોલતો નથી, જુગાર રમતો નથી, વ્યભિચાર કરતો નથી, અરે કુદૃષ્ટિ પણ કોઈ નારીને દેખીને નથી કરતો. મારા ગુરુએ મને આ ઉપદેશ આપ્યો છે એટલે હું આવો ઉજળો ધર્મ પાળું છું. કલેક્ટર સાહેબ તો ખુશ થઈ ગયા કે એક નીચ જ્ઞાતિના ભંગી પાસે આટલી ઊંચી અપેક્ષા કેમ રાખી શકાય. કલેક્ટર કહે છે, ગોવા તારા જેવા ધર્મ તો અમે નથી પાડતા, તારા ગુરુ પાસે લઈ જઈશ. કેમ નહીં સાહેબ, સાંજે હું મારી ડ્યુટી પૂરી કરી નાહી ધોઈને આવીશ અને તમને મારા ગુરુ પાસે, ગુણાતીતાનંદ સ્વામી પાસે, મારા ગુરુના ગુરુ પાસે લઈ જઈશ. સાંજે તો ગુરુ આવ્યો અને સાહેબને લઈ ગયો મંદિરે. દૂર ઉભા રહીને વાત કરી કે આ કલેક્ટર સાહેબ દર્શને આવ્યા. સ્વામીએ દર્શન આપ્યા, બેઠા ગોવાની બધી સાહેબે વાત કરી. સાહેબ કહે છે, સ્વામીજી તમારા આવા અણિશુદ્ધ વર્તન અને આવા ભગવદ્ ભજન અને તપના પ્રભાવે આ ભંગી જેવા ભંગી પણ અમરીશ રાજા જેવા કે નરસિંહ મહેતા જેવા પવિત્ર ધર્મો પાળે છે. એનું જીવન જોઈ અને મારું જીવન પરિવર્તન કરવા હું આવ્યો છું, માટે કૃપા કરીને મને કંઠી બાંધો અને સત્સંગી બનાવો. ત્યારે સ્વામી રાજી થયા અને જૂનાગઢનો કલેક્ટર પણ ગોવા ભંગીના કારણે સત્સંગી બની ગયો. વિચાર કરો, એક સાવ નીચ જ્ઞાતિમાં જન્મેલો ગરીબ છતાં પણ લસણ ડુંગળી નહીં ખાવા, હિંગ નહીં ખાવું અને ગાળ્યા ચાળ્યા વગરનો કોઈ પણ પદાર્થ ઉપયોગમાં ન લેવો, કેવા કઠિન નિયમો પાળતો હતો. કલેક્ટર સાહેબ ખુશ થઈ ગયા. ગોવાને કહે છે, ગોવા તે મારું જીવન સુધાર્યું છે, જા હું તારું જીવન સુધારું. આજથી તારે હવે મેલું ઉપાડવાનું બંધ. તો સાહેબ શું હું નોકરીમાંથી છૂટો? ના ગોવા, નોકરીમાંથી છૂટો નહીં. સ્વામી કહે, તો પછી તમે આને શું કામ સોંપશો? કલેક્ટર સાહેબ કહે છે, સ્વામી આજથી હું ગોવાને બધાય ભંગીનો મુકડદમ બનાવું છું. સુપરવાઇઝર એની પોસ્ટ આપી દીધી, ગોવા તારે જૂનાગઢમાં આ બધાય ભંગી જે કામ કરે છે એના ઉપર સુપરવિઝન કરવાનું અને બધા પાસે વ્યવસ્થિત કામ લેવાનું, એટલે તારે મેલું ઉપાડવું ન પડે. તો આવો એક નીચ જ્ઞાતિમાં જન્મેલો ગોવો, એને પણ કેટલું ગૌરવ છે કે હું સ્વામિનારાયણનો સત્સંગી છું, તો મને નાગર બ્રાહ્મણનું રાંધેલું પણ ખપે નહીં. લસણ ડુંગળી ન ખાધા એના યોગે કરીને કલેક્ટર સાહેબ સત્સંગી થયા અને ગોવા માટે માથેથી સદાય મેલું ઉપાડવાનું ચાલ્યું ગયું. એટલું જ નહીં, ગોવાને ગામના જાપે કલેક્ટર સાહેબે એક મકાન રહેવા માટે આપ્યું અને કહ્યું કે તારે અહીંયા રહીને હવે ભગવદ્ ભજન કરવાનું. એવી જ રીતે જેતપુરમાં જીવા જોશી હતા. માંગુકિયા મહારાજ દરબાર ભરીને બેઠેલા અને સભાસદોને પૂછ્યું કે મારે ધર્મ કર્મ કરવું છે, તો હું શું કરું ઉત્તરાયણ ઉપર? ત્યારે બ્રાહ્મણોએ ઉપાય બતાવ્યો કે જો તમારે ધર્મ કર્મ કરવું હોય, સત્કર્મ કરવું હોય, તો એમ કરો ઉત્તરાયણ આખું ગામ છે ને એમાં જેટલા બ્રાહ્મણો છે એ બધા બ્રાહ્મણોની ચોરાસી કરો. માંગુકિયા મહારાજ કહે છે, એ સારી વાત છે. એને તો ઢંઢેરો પીટાવી દીધો કે ઉત્તરાયણના દિવસે આખા ગામના બ્રાહ્મણોએ બધાએ માંગુકિયા મહારાજને ત્યાં જમવાનું છે. વાણંદને ઘરે ઘરે આમંત્રણ આપવા મોકલી દીધો. જીવા જોશીની ઘરે પણ આમંત્રણ આવ્યું છે, પણ જીવા જોશી તો ક્યાંય આવી પંક્તિમાં જમતા નથી, કારણ દ્રઢ પાકા સત્સંગી છે. બન્યું એવું કે બે ચાર જીવા જોશી એટલે કે સત્સંગના દ્વેષી પણ આ રાજાના ચમચાઓ હતા દરબારી. એ બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે રાજા જોજો, તમે જીવો જોશી તમારી 84માં જમવા નહીં આવે. રાજા કહે છે કેમ ન આવે, મારા જેતપુરમાં રહેતા હોય બધાને જમવું પડે. જીવો વળી કઈ વાડીનો મૂળો તે મારી 84માં ન આવે. પેલાએ બરોબર પાનો ચડાવ્યો રાજાને કે જોજો ને, તમારું નહીં માને, જીવો તમારું જમશે નહીં, તમારું અપમાન કરશે. અને બીજે દિવસે સવારે 9 વાગ્યાથી વાણંદ હાકલ પાડવા માંડ્યો. 10 વાગ્યા તો પંક્તિ પડી ગઈ, માંડ્યા લોકો જમવા, પણ જીવા જોશી જમવા આવ્યા નથી. એ ફળિયામાં બેઠા બેઠા ગાદી ટીક્યો નાખી અને હાથમાં માળા લઈને હરિભજન કરે છે ચોતરા ઉપર. અને રાજાને પેલા ચમચાએ દ્વેષીએ સમાચાર આપ્યા કે જુઓ, જીવા જોશીનું કુટુંબ જમવા આવ્યું નથી. રાજા કહે છે જાઓ, જીવા જોશીને બોલાવી આવો. બીજી વાર માણસ બોલાવવા આવ્યો છે. જીવા જોશીએ કહ્યું કે ભાઈ, અમે જમવા જતા નથી પંક્તિમાં, માટે રાજાજીને કહેજો કે જીવો જમવા નહીં આવે. આવીને વાણંદે કહ્યું છે કે જીવો તો જમવાની ના પાડે છે. ચમચાઓ કે જોયું, અમે નહોતા કહેતા, તમારું પણ માન નહીં રાખે. અને માંગુકિયામાં હરાજ ખીજાણા છે, જાઓ જીવાને પકડીને હાજર કરો. 2 સિપાહીઓને મોકલ્યા. હો આવ્યા છે અને જીવા જોશીને કીધું છે કે ચાલ તૈયાર થઈ જા, માંગુકિયામાં હરાજ દરબારમાં તને તેડાવે છે. જીવો જોશી એમના પત્નીને દીકરીને વાત કરે છે કે સાંભળો, આજે ખરાખરીનો જંગ ખેલવાનો છે. આજે માંગુકિયા મહારાજ આપણને જમાડવાની આજ્ઞા કરશે અને આપણે નહીં જમીએ તો ગામ છોડવું પડશે. બોલો તમે તૈયાર છો? ત્યારે ઘરના સભ્યોએ કહ્યું કે હા, ભગવાનની આજ્ઞા પાડવા માટે ગામ છોડવું પડે તો છોડવા તૈયાર છીએ. તો પછી હું રાજા પાસે જાઉં છું ને તમે તૈયાર રહેજો. જીવા જોશી સિપાહીઓ સાથે આવ્યા, દરબારમાં હાજર થયા, નમસ્કાર કર્યા છે, માથે સરસ મજાની પાઘડી લાલ બાંધી છે અને સફેદ જબ્બો અને સફેદ ધોતિયું, હાથમાં માળા છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપે છે, કપાળમાં તિલક ચાંદલો છે, પવિત્ર શુદ્ધ વસ્ત્રો, એવું જ એનું જીવન. હો અંદર બહાર એક જ રંગ, પ્રેમથી નમ્રતાથી નમસ્કાર કર્યા છે. માંગુકિયા મહારાજ કહે છે જીવા જોશી, હા મહારાજ, કેમ તમને આમંત્રણ નથી મળ્યું? મળ્યું છે ને મહારાજ. તો પછી 84માં જમવા કેમ નથી આવ્યા? મહારાજ અમે જાહેરમાં જમતા નથી. અરે એમ કેમ ચાલે, બ્રાહ્મણોને 84 હું કરું છું ને તમે જમો નહીં? મારા રાજ્યમાં એક બ્રાહ્મણ ભૂખ્યો રહી જાય તો મને 84નું ફળ ન મળે, માટે તમારે જમવું પડશે. જીવા જોશી કહે છે મહારાજ માફ કરજો, આપની આજ્ઞા અમારે શિર સાટે હોય, પણ અમે સત્સંગી છીએ એટલે લસણ ડુંગળી ખાતા નથી, એટલે અમે 84માં નહીં જમીએ. ત્યાં તો ઓલા ચમચા બાજુમાં બેઠેલા એ કહે છે કે સાહેબ, મહારાજ આજે તો લસણ ડુંગળી નથી નાખી અમે રસોઈમાં. દરબાર કહે છે જીવા જોશી, હવે તમને કાંઈ વાંધો છે? લસણ ડુંગળી નાખવામાં આવી નથી, હવે તમારે જમવું પડશે. જીવા જોશી કે તોય નહીં જમીએ. કેમ? તો કે વઘરણી તો દાળ શાકમાં નાખી જ હોય અને એમાં હિંગ આવે એટલે અમે હિંગ પણ ખાતા નથી. ત્યાં વળી બીજો બ્રાહ્મણ કહે છે આજે સદભાગ્ય હિંગની ડબ્બી જ ખોવાઈ ગઈ હતી, મળી નથી, હિંગે નથી નાખ્યો. હવે તો જીવા જોશી તને જમવામાં શું વાંધો છે? માંગુકિયા મહારાજ કહે છે હા જીવા જોશી, હવે તો તમારે જમવું જ પડશે. મહારાજ તોય અમે નહીં જમીએ. કેમ? કે કારણ ગાડા ચાડ્યા વગરના તેલ ઘી ને પાણી વપરાણા હોય, હું અમારી નાતને ઓળખું ને કોઈ ગરણા બાંધતા નથી. માંગુ કિયા મહારાજ કહે છે, જીવા કાન ખોલીને સાંભળી લે, કાં તો પંક્તિમાં જમી લે, તારે શું મને 84 નું ફળ નથી આપવું? તું ન જમે તો મને બ્રાહ્મણ જમાડ્યાનું ફળ ન મળે, માટે તારે જમવું જ પડશે. જીવો કહે છે, માફ કરજો મહારાજ, મારાથી નહીં જમાય. રાજા કહે છે, તું ન જમવું હોય તો સાંભળ, કાં તો ગામ છોડવા તૈયાર થઈ જા, ને કાં પંક્તિમાં જમવા માટે કુટુંબને લઈને આવી જા. જીવો જોશી કહે છે, મહારાજ ગામ છોડવું મને મંજૂર છે, પણ ભગવાનની આજ્ઞા તોડવીને એ મને મંજૂર નથી. તો સાંભળ, અત્યારે ને અત્યારે હાથે પગે જેતપુરને છોડી અને કુટુંબે સહિત ચાલતો થઈ જા. જીવા જોશી દરબારને પગે લાગ્યા છે કે આપની આજ્ઞા માથે ચડાવું છું, એમ ને એમ ચાલી નીકળ્યા. સિપાહીઓ પાછળ આવ્યા છે, રાજાએ આજ્ઞા કરી કે એક કાણી પાઈની વસ્તુ પણ એને લેવા દેતા નહીં ઘરમાંથી, પહેરે લુગડે કાઢી મૂકો. જીવા જોશી ઘરે આવ્યા, ફેમિલી મેમ્બરને વાત કરી છે, ચાલો રાજા રૂઠ્યા છે અને જેતપુરનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. બૈરા છોકરા તરત ચાલતા થઈ ગયા, એવો પગમાં જોડા પહેરી અને જેતપુરની જમીનને નમસ્કાર કરી ધૂળ માથે ચડાવીને ત્યાંથી હાલતા થઈ ગયા. લ્યો કુટુંબે સહિત ચાલતા ચાલતા ગઢપુર આવ્યા. આ બાજુ ભગવાન ચિંતા કરે છે કે મારો જીવો મારા વચનને ખાતર ઘર બાર માલ મિલકત બધાનો ત્યાગ કરીને હાથે પગે આવે છે. દરબારમાં આવ્યા, ભગવાનને આગતા સ્વાગતા કરાવી છે, રહેવા જમવાની વ્યવસ્થા કરાવી. 2-4 દી થયા ત્યાં તો ભગવાન મૂળો ભગવાનના દર્શને આવ્યા. એટલે મહારાજે સભામાં જીવા જોશીને બેઠા હતા એને એમ કહ્યું કે જીવા જોશી, તમારા ઉપર જે રાજાએ ગુજારી વાત કરો. જીવા જોશી આખી વાત કરી કે લસણ ડુંગળી હિંગ અને ગાળા ચાડ્યા વગરનું ખાવું ન પડે, એના માટે અમે જેતપુરમાં ઘર બાર માલ મિલકત સર્વસ્વનો ત્યાગ કરીને આવી ગયા છે. ભગવાને જીવા જોશીનો વાહો થાબડ્યો, પ્રસન્નતા દર્શાવી કે ધન્ય છે અમારા ટેકીલા દ્રઢ નિયમ ધારી આવા સત્સંગીઓને, કે કેવળ ગાળ્યા ચાડ્યા વગરનું પાણી તેલ ઘી વપરાણેલી રસોઈ ન ખાધી, એ ખાવી પડે તો ભગવાન નારાજ થાય. એટલે એના માટે ધન માલ મિલકત ઘર બહાર સર્વસ્વનો ત્યાગ કર્યો, પણ અમારી આજ્ઞા લોપી નહીં. ભગા મૂળાને ભગવાન કહે છે, ભગા આ ગોર બાપાને તમારા ગામમાં લઈ જાઓ, આજથી તમારા કુટુંબના જેટલા સત્સંગી છે એ બધાના ગોર આ જીવા જોશી, એને તમારા ગામમાં એક મકાન આપવાનું રહેવા માટે, અને તમે એના યજમાનને એ તમારા ગોર દાદા હવે કંઈ પણ કર્મકાંડ કરાવવું હોય તો તમારે બધા આ જીવા જોશી પાસે કરાવવું. ત્યારે બધાએ રાજી થયા છે અને ભગા મૂળાએ કહ્યું છે, ભલે મહારાજ આવો પવિત્ર બ્રાહ્મણ ટેકીલો સુરવીર દ્રઢ નિયમ ધારી અમારો ઘોર હોય એવા અમારા ક્યાંથી ભાગ. મહારાજ આજે જ સાંજે જીવા જોશીને અમે લઈ જઈએ છીએ, અમારું એક ઘર છે વધારાનું, એમને રહેવા માટે આ જીવન આપી દઈએ બસ, અને આજથી અમે એને બધી રહેવા જમવાની વ્યવસ્થા, પહેરવા કપડાં લત્તાની વ્યવસ્થા પણ કરી આપશું. ભગવાન કહે છે, જમવા, અરે મહારાજ આજે જ દાણા સીધું સામાન બધું એને અમે અપાવી દઈશું, કાલથી નવા ઘરમાં એની રસોઈ ચાલુ. ભગવાન ભગા મૂળા ઉપર પણ અતિશય રાજી થયા. જો આવી રીતે લસણ ડુંગળી હિંગ ગાળ્યા ચાડ્યા વગરનો જે ત્યાગ કરે એના ઉપર ભગવાન કેટલા પ્રસન્ન થાય છે, અને જે ખાનગીમાં ખાઈ લેતા હોય એના ઉપર કેટલા કોપાયમાન થાય છે. એક ગામમાં મોંઘી અને સોંઘી બે બહેનપણી, બે ભગવાનની પાક્કી ભગતો આમ તો. બીજા બધા નિયમ ધર્મ દ્રઢ પાડે, પણ મોંઘીને લસણ ડુંગળીને બહુ ખાવાની ઈચ્છાઓ, એટલે એનો હવાદ એને જાય નહીં. એટલે કહેવાય પાકા સત્સંગી એટલે જાહેરમાં તો ન ખાય, પણ ખાનગી ખાનગીમાં ક્યારેક ક્યારેક ડુંગળી છે ને એ ખાઈ લે. અને જાહેરમાં તો લોકો એમ જ માને કે મોંઘી બાન સોંઘી બાને તો ભાઈ જુગલ જોડી છે, એના જેવી સત્સંગી ન મળે. બાકી તો પૂજા પાઠ ધ્યાન ધર્મ બધું જ પૂર્ણ હો, અને એમાંય સોંઘી તો વળી એટલી પ્રેમી ભક્ત કે સમાધિ થાય. આવા બે પાક્કા ભક્ત સમય જતા મોંઘીનો અંતકાળ આવ્યો. હવે ભગવાન તો પોતાના બિરુદ પ્રમાણે મોંઘીને તેડવા માટે આવ્યા. કર્મે તેદી જ બરોબર મોંઘીએ લહણ ડુંગળી ખાધેલી, અને મહારાજે મોંઘીને વિમાનમાં બેસાડી. મૂળજી બ્રહ્મચારી મોંઘીન મહારાજ ત્રણ જ જણા વિમાનમાં. અને ભગવાન કહે છે બ્રહ્મચારી મહારાજ વિમાનમાં ગંધ આવે છે. બ્રહ્મચારી તો ભોળા ને, ભગવાનને કહે તમે આવા નવા ગંધીલા રહ્યા, હવે આપણા વિમાનમાં જ છે ને ગંધ આવતી હશે. અહીંયા થોડો કંઈ આપણે હડેલો સામાન ભર્યો છે અંદર વિમાનમાં કે કાર્ગો ગંધાય, કંઈ નથી મહારાજ, હું ને મોંઘીન તમે ત્રણ જ છીએ. ભગવાન કહે છે નહીં, વિમાનમાં ડુંગળી ગંધાય છે. અરે મહારાજ અહીંયા ડુંગળી ક્યાંથી હોય, સાના મને વિમાન હાકો. ને ભગવાનને કહે છે તમને તો વ્યામનો અવતાર જ જો, તમને વ્યામ જાતો જ નથી, ગમે અહીંયા ડુંગળી ડુંગળી જ કરો છો. ભગવાન કહે છે નહીં બ્રહ્મચારી, તપાસ કરો, ડુંગળીની ગંધ આવે છે. બ્રહ્મચારી મોંઘી તે ડુંગળી લીધી. નારે ના બ્રહ્મચારી મહારાજ, મેં તો કાંઈ નથી લીધી. ભગવાન કહે છે મોંઘીમાં ડુંગળીની ગંધ આવે છે. મોંઘી આજે ડુંગળી ખાઈને વિમાનમાં બેઠી છે. ભગવાન કહે છે આ મોંઘીએ ઘણાને છેતરા છે, પોતે ડુંગળી ખાતી છતાં પણ દંભ કરતી અને પાકી ભક્તાણીનો ડોળ કરતી હતી, પણ મોંઘી આજ તને હું એની શિક્ષા કરવાનો છું. ઊંચો ડુંગરો હતો ને સીમમાં, દુર્ગમ ડુંગરો હતો, એને ટોચ ઉપર ભગવાન મોંઘીને બેહાડીને મૂકીને ભાગ્યા. લે આ ખાનગીમ ડુંગળી ખાતી હતી ને એની સજા ભોગાઈ. ભગવાન કે હવે તને હું લેવા આવવાનો નથી. હવે મોંઘી તો ઉપર ડુંગરાની ટોચે બેઠી બેઠી રડે, અહીંયા કોણ બાપો ખાવા દે. બે ત્રણ દિવસની ભૂખી, એવો ઉતરી ન શકે એવો ડુંગરો, ચીસો પાડે રડે. કોક નીચે જાતા હોય તો સાંભળે, પણ કોઈ એમાં વળી કરમ જોગે સોંઘી બાને કંઈક લગ્નમાં જવાનું હશે એટલે એ રસ્તેથી નીકળ્યા. અને મોંઘી ઉપરથી દેખી ગઈ, રાડો પાડવા માંડી, એ સોંઘી એ સોંઘી, ઊભી રે, આ તો પરિચિત અવાજ ઉપર જો હતા. મોંઘી અલી મોંઘી, તું અહીંયા ક્યાંથી? તું તો ભગવાન જોડે ધામમાં ગઈ હતી ને વિમાનમાં બેસીને. ત્યારે કહે છે પહેલાં મને હેઠે ઉતાર, પછી બધી વાત કરો. પણ હેઠે ઉતારવી કેમ, હવે બાઈ માણા તો ચડીએ કેમ, હતું નહીં. બિચારી ગામમાં પાછી ગઈ સોંઘી બેન, અને પાછા સત્સંગી જુવાની અને બોલાવી આવ્યા, દોરડું લેતા આવ્યા. અને જુવાનિયાઓ ઉપર ચડ્યા અને મોંઘીને જાલીને ધીરે ધીરે હેઠે ઉતારી. હેઠે ઉતરીને હિબકા ભરી ભરીને રડવા માંડી. સોંઘી બાની માફી માગે છે, સોંઘી મેં બહુ દંભ કર્યો. અરે મોંઘી તારે ને વળી દંભને ક્યાં લેવા દેવા. નહીં બેન સાંભળ, ભગવાન મને તેડીને જાતા હતા ને, પણ હું ખાનગી ખાનગીમાં ડુંગળી ખાતી, આજે મેં ડુંગળી ખાધેલી ને વિમાનમાં ગંધ આવી એટલે ભગવાન મને અહીં મૂકીને ભાગી ગયા છે. અને મને કહ્યું છે કે હવે તો કરોડો કલ્પ સુધી તને હું તેડવા આવવાનો નથી. આ નિર્જન ડુંગરા ઉપર આમને આમ મને ભૂખી તરસી મારવાના હતા, પણ આ તો તું વળી દયાળુ તે આવી તે હેઠે ઉતારી. માટે હવે મારું કલ્યાણ થાય એવું કંઈક કર. મોંઘી બેનને સોંઘી બેનને જમાડી, ગમે એમ તો એ સત્સંગીને તો દયા હોય ને, લઈ ગયા પોતાને ઘરે હો. અને પછી મહારાજને પ્રાર્થના કરી છે, સમાધિમાં જઈને ભગવાનને કહે છે, મહારાજ મારી બેનપણીને ધામમાં લઈ જવી જ પડશે. ભગવાન કહે છે, આવી દંભીણીને હું ના લઈ જઉં. ખાનગી ખાનગીમાં લસણ ડુંગળી ખાતે તેને પાકી સત્સંગીનો બિરુદ રાખતી હતી, બહુ કપટી છે, એના પગલા અક્ષરધામમાં ન હોય. પણ સોંઘી બેન કહે છે, મહારાજ ગમે તેમ તો એ મારી બેનપણી છે, માટે એના ઉપર દયા કરો. ભગવાન કહે છે, એને તો કરોડો કલ્પ સુધી ડુંગરા ઉપર રાખવાની છે. મોંઘી રડવા લાગી, મહારાજ ગમે એમ તો એ તમારી, જેવી તેવી તો એ તમારી છું, માટે મહારાજ છોરું કછોરું થાય પણ કંઈ માવતર કમાવતર થાય, મારા ઉપર કૃપા કરો. ભગવાન કહે છે, ડોશી તે બહુ દંભ કર્યો છે, તારું કલ્યાણ તો કરોડો યુગે કે કલ્પે થાય એમ નથી. સોંઘી કહે છે, નહીં મહારાજ, આટલું તો મારું તમારે રાખવું જ પડશે, મારી બેનપણીનું અકલ્યાણ થાય એ ભૂતડી થાય એ મને મંજૂર નથી. લોકમાં કેવું કહેવાય છે કે સો મોંઘી આટલી ભક્તાણી હતી ને ભૂતડી થઈને ડુંગરા ઉપર રહે છે. મહારાજ ભૂખી તરસી પછી લોકોને જાલી જાલીને ખાઈ જશે, અત્યારે તો લસણ ડુંગળી ખાતી હતી, પછી તો માણા ગંઢા માણા ખવું, ઓલો રાક્ષસ આવતો એમ આ માણસોને પકડી પકડીને ખાશે, કેટલું પાપ લાગશે, માટે કૃપા કરો. ભગવાન કહે છે, સોંઘી મોંઘી તો મારે મન હાવ નકામી છે, પણ તારા પ્રત્યે મને ભાવ છે, તારું વચન રાખવા માટે હું એને ધામમાં લઈ જઉં છું. ફરી ભગવાન વિમાન લઈને આવ્યા. મોંઘી આખા ગામમાં કહે છે કે ભલા થઈને કોઈ લસણ ડુંગળી ખાતા નહીં, નહીંતર મારા જેવી હાલત થશે. આ તો પગ પૂજો સોંઘીના, કે એ મારી પાકી બેનપણી હતી ને ભગવાનને પ્રાર્થના કરી, નહીંતર કરોડો યુગો સુધી હું ભૂતડી થઈને ડુંગરા ઉપર રહેત. માટે ક્યારે કોઈ સત્સંગીઓ ભલા થઈને લસણ ડુંગળી ખાશો નહીં, ઠીક લ્યો તારે બધાને જય સ્વામિનારાયણ કહીને પાછી વિમાનમાં બેઠીને અક્ષરધામમાં ગઈ. એટલે લસણ ડુંગળી ખાઈ ભગવાનને જરાય ગમતું નથી. અરે એક વખત મહારાજ જમવા બેઠા ને, દૂધ સૂંઘીને ભગવાન મૂકી દીધું. જીવબાન લાડુબા કહે છે, મહારાજ આટલું સરસ દૂધ ઘાટું અને પીતા નથી. મહારાજ કે વાસ આવે છે. અરે મહારાજ દૂધમાં શેની વાસ હોય? પણ દૂધમાં અમુક અમુક પદાર્થોનો ડંશ બેસી જાય. મગફળીના પાંદડા તમે ખવડાવો ને ઢોરને તો એમાં વાસ આવે દૂધમાં. એમ લસણ ખાય ને તો એ લસણની ગંધ દૂધમાં આવે. ભગવાન કહે છે, આમાં લસણ ગંધાય છે. જીવબાન લાડુબા કે, મહારાજ દરબારમાં ફોતરી ઉડીને આવતી નથી ને તમને દૂધમાં ક્યાંથી વાસ આવી? સના મના જમો મહારાજ, આવી લીલા ન કરશો. ભગવાન ફરી વાર સૂંઘીને કહે છે કે, નહીં જીવબા, કહો ન કહો પણ આ દૂધ ગંધાય છે, આમાં લસણની વાસ આવે. અરે મહારાજ, પણ આપણા દરબારમાં ડુંગળીની ફોતડી ન મળે, લસણની એક કડી ન મળે ને આ બને કેમ? ભગવાન કહે, સાંભળો, આ ગાયો ભેંસો જે એનું દૂધ મારા માટે આવે છે ને, એ ચરવા ક્યાં જાય? તો કે બારે. ભગવાન કહે છે, આજે ગાયો ભેંસો ખેતરમાં ચરવા ગઈ હતી, એક વાડીમાં લસણ ઉગેલું હતું, એ ખાઈ ગઈ છે અને એની ગંધ આ દૂધમાં આવે છે, માટે અમે દૂધ પીશું નહીં. ભગવાને દૂધ ન પીધું. જીવબાન લાડુબા કહે છે, મહારાજ તમે દૂધ ન પીધું, અમને બહુ દુઃખ થયું કે મહારાજને દૂધ વગર જમવું પડ્યું. ભગવાન કે, અમને દૂધ પાવું હોય તો જે દૂધની ગાયો ભેંસ હોય એને ઘરે રાખવાની, ઘરે ખોરાકી ખવડાવવાની, તો અમે દૂધ પીશું. લ્યો કેટલી બધી એલર્જી છે ભગવાનને. કહ્યો કે, ગાયો ભેંસોના દૂધમાં પણ જો વાસ આવે તો એ ભગવાન ખાતા નથી. અને આ તો બે મોઢે લસણ ડુંગળી ખાઈને પછી મંદિરમાં પાછા આરતી ઉતારતા હોય. ગામડામાં ઘણા પૂજારી તો એ ભગવાન આરતી એને સ્વીકારતા છે. ઘણા ટ્રસ્ટીઓ મેં તો જોયા છો નજરે, એટલે કહું છું. સવારમાં ડોબા મૂકવા જાય ને ધણમાં, એટલે મંદિરની સામે જ પાછી દુકાન હોય કંદોયની, કારણ કે બજારમાં હોય ને મંદિર તો, એટલે ડોબું ધણમાં જાય ને આ ડોબું ઘૂસી જાય કંદોયની દુકાનમાં, અને પાછળ બેસી જાય. કાઉન્ટર આગળ હોય ને બધા ખાના ભરેલા હોય ફરસાણને મીઠાઈને, પાછળ બેસી જાય ને પછી કંદોયને કહે છે કે મનજીભાઈ 100 ગ્રામ ફાફડા આવવા દેજો. એટલે 100 ગ્રામ ફાફડા ને 400 ગ્રામ ડુંગળીઓ, ડુંગળી મફત હોય પાછી. એટલે ફાફડા તો 100 ગ્રામ એટલે, પણ 400 ગ્રામ ડુંગળી ભેગી ખાઈ જાય લે. અને પછી રૂમાલથી મોઢું લૂતા બહાર નીકળે. સામે જોય, ઘણા ગામમાં તમે જુઓ તો મંદિરની બાજુમાં જ દુકાન હોય કંદોઈને. પેલા કહે છે સાહેબ તો કે એ બોલીશ નહીં તું, તને ના ખબર પડે એમ. અરે પણ ટ્રસ્ટી થઈને કંદોઈ કે ટ્રસ્ટીનું છોડ ને યાર, લહણ ડુંગળી એ તો હવે જોઈએ માણસને. ડુંગળીને ગાંઠિયા ખાવાની બહુ મજા આવે. તો આવી રીતે ખાનગી ખાનગીમાં ખાતા હોય ને મંદિરના ટ્રસ્ટી થયા હોય અને ભગવાન કાંઈ માફ કરે? વૈષ્ણવોને પણ ના પાડી છે. શું લખ્યું છે કે જે ભગવાનના થાળમાં ન ધરાવાય એ વસ્તુ વૈષ્ણવોએ ખાવી નહીં. તો લસણ ડુંગળી છે એ ભગવાનના થાળમાં વર્જ્ય છે, એટલે એ ખવાય નહીં. અરે વિચાર કરો, જમકુભાઈ ઉદયપુરના મહારાણી, એનો ધણી કે હું તને ડુંગળી ખવડાવ્યા વગર નહીં છોડું, એમ કહ્યું ને કે આવતીકાલે હું તને ડુંગળી ખવડાવે જ છૂટકો કરીશ. તો રાતો રાત પુરુષના વસ્ત્ર પહેરી અને રાજમહેલમાંથી સાડીનું દોરડું બનાવીને હેઠે ઉતર્યા અને ગટર માર્ગે બહાર નીકળી ગયા. 3-3 દિવસ સુધી એમને એમ ઊંટના મરી ગયેલા હડેલા ઊંટના ખોખાની અંદર પડ્યા રહ્યા, હાડપિંજરમાં ગંધાતા. અને પછી ચાલતા ચાલતા મહારાજ પાસે આવ્યા અને સાંખ્યોગીની દીક્ષા લઈ લીધી. વિચાર કરો, ઉદયપુરની મહારાણી કેટલો વૈભવ એનો હતો ખબર? આજે તમે જાઓ અડધા ઉપરમાં તો હોટેલ બની ગઈ છે. ઉદયસિંહ રાજાના મહેલમાં જાઓ ને, ઉપર ચડી જાઓ તો હેઠે ઉતરવાની જગ્યા ન મળે, દરવાજો ન મળે તમને, એવડો મોટો મહેલ છે. આવી ધોમધોમ સાહેબી મૂકીને એક લસણ ડુંગળી ન ખાવી પડે એના માટે ઉદયપુરના મહારાણી હતા. એ ઘર બાર રાજપાટ અને સંસાર સંબંધી સુખનો ત્યાગ કરીને પોતે સાંખ્યોગી થઈ ગયા અને જેતપુરમાં ગઢપુરની અંદર લાધીબા દર્શને આવ્યા. મહારાજે એમની સાથે ભુજમાં મોકલી દીધા અને ગુરુ ચેલી બે લાધીબા ને જીવબા જમકુબા બે એક જ દિવસે ધામમાં ગયા. એમનું નામ પાડ્યું ભગવાને માતાજી. અને ભગવાનની ભક્તિ કરી અને પહેલાં માતાજીને ધામમાં મોકલ્યા અને પછી એની નનામે સ્મશાનમાં મૂકીને આવ્યા. ત્યાં લાધીબા ધામમાં ગયા અને બેયનો ભેગો અગ્નિ સંસ્કાર કરેલો. તો આવી રીતે ભગવાનના ભક્તોએ લસણ ડુંગળી ન ખાવા પડે એના માટે જેટલા કષ્ટો આવ્યા એ બધા સહન કર્યા છે, પણ ભગવાનની આજ્ઞા ક્યારેય લોપી નથી. ભગવાન કહે છે કોઈનું જમતા બાકી રહેલું એઠું પણ ક્યારેય ખાવું નહીં. આજે તો ઘણા આમાં સમજતા જ નથી, લ્યો ખાતા ખાતા બાજુવાળાની થાળીમાં મૂકી દે અથવા તો એની થાળીમાં લઈને પોતે ખાવા માંડે. આ તો સાયન્સની દ્રષ્ટિએ પણ ન ખવાય. હો, બીજાનું એઠું જૂઠું ખાવ, એને કાંઈક ચેપી રોગ હોય તો એ રોગ આપણને તરત લાગુ પડે. અને કોઈનું પણ એઠું તમે જમો એટલે શું થાય, એના સંસ્કારો હોય ને આપણી અંદર આવે. એટલે ક્યારેય આ કોઈનું એઠું જમવું નહીં. અને ભગવાન કહે છે ગાડ્યા ચાડ્યા વગરનું પણ ક્યારેય ખાવું પીવું નહીં. મસ્ત્રિતો નૈવ સેવેત દ્યુતમ સ્તેયમ તથા નૃતમ. દુગ્ધમ ઘૃતમ ચ પાનીયમ નૈવ પ્રાસ્યમ અગાલિતમ. ભગવાન કહે છે દૂધ ઘી અને પાણી ક્યારે પણ ગાળ્યા ચાડ્યા વગરના ખાવા પીવા નહીં લ્યો. કારણ દૃષ્ટિ પૂતમ નશેત પાદમ વસ્ત્ર પૂતમ જલમ પીબેત. ભગવાન કહે છે કે આપણે આમ ચાલવું હોય તો આમ દ્રષ્ટિએથી જમીન જોઈ અને ચાલવું જોઈએ, નહીંતર ક્યાંક ખાડામાં પડીએ અથવા તો ગંદામાં આપણો પગ પડે. એટલે ચાલવું હોય ત્યારે આમ આગળ દ્રષ્ટિ થોડીક રાખીને ચાલવું જોઈએ. વસ્ત્રથી ગાળીને પાણી પીવું પડે. શાસ્ત્ર પૂતામ વદેત વાણી, અને વાણીનું ઉચ્ચારણ કેવું કરવું તો કે શાસ્ત્રથી ગળાયેલી વાણી એટલે શાસ્ત્ર સંમત વાણી બોલવી જોઈએ. અને ભગવાન કહે છે મનઃ પૂતમ સમાચરેત, અને કાંઈ પણ આપણે ક્રિયા કરવી હોય ને એ મનમાં બરોબર વિચારીને મનના ગરણામાં ગાળીને પછી કામ કરવું જોઈએ તો ક્યાંય વાંધો ન આવે એમ મહાભારતની અંદર કહ્યું છે. અને એમ કહ્યું કે એક વખત અરગણ પાણી પીવે તો કેટલું પાપ લાગે. મત્સ્ય ગ્રાહસી યત પાપમ ષણમાસાભ્યંતરે ભવે એકાહે તત્સમમ જ્ઞેયમ અપૂતમ યોજલમ પીબેદ. ભગવાન કહે છે માછીમાર 6 મહિના માછલા મારે ને જેટલું પાપ લાગે એટલું પાપ તમે એકવાર અરગણ પાણી પીવો તો ભગવાન કે લાગે લ્યો. એક ઋષિ હતા બહુ પવિત્ર, પોતે ધ્યાનમાં બેસતા અને એનો ચેલો સેવા કરતો. એમાં એક વખત શું થયું, ઋષિ ધ્યાનમાંથી જાગ્યા અને એમના શિષ્યએ દૂધ લાવી અને ઋષિને આપ્યું. દૂધ પી ગયા ઋષિ. હવે એ ગાળ્યા વગરનું દૂધ હતું. એક ગ્લાસ દૂધ ઋષિ પી ગયા એનું પાપ લાગ્યું, નહીંતર એના એ જન્મે એનું કલ્યાણ થવાનું હતું. એના બદલે આ પાપે કરીને એને બીજો જન્મ રાજાનો આવ્યો. રાજાના જન્મમાં 2 બ્રાહ્મણોને ન્યાય કરવામાં 2 બ્રાહ્મણોને એમ લાગ્યું કે અમને અન્યાય થશે, એટલે 2 બ્રાહ્મણો ત્યાંથી રાજાનો શાપ દઈને ભાગ્યા અને એ રાજા મરીને રાક્ષસ થયો. ત્રીજો જન્મ શેનો આવ્યો, રાક્ષસનો આવ્યો. અને કેવો રાક્ષસ ખબર છે, માણસોને ખાવા માંડ્યો. એ ઋષિ મટીને રાક્ષસ થયા. એ રસ્તામાં કોઈ પણ માણસ ન જાય, જે કોઈ નીકળે એ બધાને ખાઈ જાય, આવો રાક્ષસ થયો. એટલે રાજાએ એ રસ્તા ઉપર છે ને પસાયતા બેસાડી દીધા. એ રસ્તે કોઈ વટે માર્ગો જતા હોય ને એટલે એને ના પાડવામાં આવે. અને ફરતા ફરતા નીલકંઠ વર્ણી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ નગરમાં પહોંચ્યા. નગરમાંથી પ્રસાદ ગ્રહણ કરી અને ભગવાન એ માર્ગે ચાલ્યા એટલે પેલા સિપાહીઓએ રોક્યા, કહે છે વર્ણિરાજ આ રસ્તે જાશો નહીં. ભગવાન કહે છે કેમ, આ તો શોર્ટકટ છે. નહીં, આ શોર્ટકટ ખરો પણ મરવાનો શોર્ટકટ છે, માટે આ રસ્તે નહીં જવા દઈએ. વર્ણી કહે છે નહીં, હું તો આ રસ્તે જ જઈશ. અરે વર્ણી, તમને ખબર નથી, ભયંકર એક ક્રૂર રાક્ષસ રહે છે. જેટલા જેટલા આ રસ્તે ગયા છે એ કોઈ સામે નથી પહોંચ્યા, અને સામેથી આ બાજુ આવ્યા અહીંયા કોઈ પહોંચ્યા નથી, બધાને ખાઈ જાય છે, માટે એમ નહીં જવા દઈ. પણ વર્ણી તો દ્રઢ નિર્ધાર કરીને બેઠેલા. વર્ણી કહે છે નહીં, હું તો ગયા વગર રહીશ નહીં, તમારે જે કરવું હોય કરો. બહુ કહ્યું ન માન્યા ત્યારે બધાને થયું કે ભાઈ આ બાવા જતી જોગી હોય ને એ હઠીલા હોય, નહીં મને જવા દો ને, રાક્ષસને નાસ્તો થશે, બિચારો એ કેદાડાનો ભૂખ્યો છે અને એનું કલ્યાણ થશે તો આપણે સુખી થઈ જશું. ભગવાન કરે ને વર્ણીમાં વસે ને વળી રાક્ષસને સુધારી દે તો રસ્તો ચોખ્ખો થઈ જશે. વર્ણીને જવા દીધા અને જેવા વર્ણી આગળ ચાલ્યા ત્યાં તો ભયંકર અવાજ સાથે રાક્ષસ કૂદી અને ઝાડવા ઉપરથી રસ્તામાં હેઠો ઉતર્યો. આમ કદાવર જાણે પર્વતનું નાનું શિખર જોઈ લો. એવી ગર્જના કરી આમ ઝાડવાઓ અને ડુંગરાઓની અંદર ભયંકર એના અવાજ થવા લાગ્યા છે. પણ વર્ણીને તો જરાય બીક ન લાગી. એવો રાક્ષસ વિચારમાં પડી ગયો કે કાળા માથાનો માનવી આવો ભયંકર રાક્ષસ અને મને જોઈને એને કંઈ થતું નથી. માણસો એને જોઈને જ એમને એમ હેબતા મરી જતા. વર્ણી તો એમને એમ હાથમાં માળા લઈને હાલ્યા આવે છે. નજીક આવ્યા એટલે રાક્ષસ કહે છે હું તને ખાઈ જઈશ. વર્ણી કહે છે ખાઈ જા ને ભાઈ, હું તો છૂટું, મારે રખડવું મટ્યું. પણ સાંભળ રાક્ષસ, તું આ માણસોને ખાઈ ખાઈને આમને આમ કેટલા પાપ આચરણ કરીશ તને ખબર છે. પૂર્વે તું ઋષિ હતો, અર્ગણ દૂધ પીધું એમાંથી રાજા થયો, પાછું બ્રાહ્મણોને અન્યાય કરીને રાક્ષસ થયો છે, હવે આ માણસોને મારા જેવા યતિ બ્રહ્મચારીને ખાઈને તું ક્યાં કઈ યોનિમાં પડીશ. રાક્ષસને ભગવાને ઉપદેશ આપ્યો છે અને રાક્ષસ રડવા લાગ્યો કે વર્ણિરાજ હું શું કરું. ભગવાન પાંજલિ છાંટી અને એને એમ કહ્યું કે જા, તારો આ યોનિમાંથી હું મોક્ષ કરું છું, તને જેતપુરમાં માણસનો જન્મ મળશે. ભગવાને એ રાક્ષસનો મોક્ષ કર્યો કે આ જન્મે હવે તું જીવે ત્યાં સુધી કોઈ માણસને મારતો નહીં, થોડા જ સમયમાં તારો આ દેહ છૂટી જશે અને તું માણસ બનીશ અને પછી તું મારા યોગને પામીશ. અને એ રતો બસ્યો મરીને થયો. જેતપુરમાં જન્મ, પણ જન્મથી ગાંડો, અડધો ગાંડો હતો. એના મામાનું ગામ ગઢડા થાય એટલે જેતપુરથી રહેવા માટે ગઢડા આવ્યો અને દરબારમાં દર્શન કરવા આવે, પણ સંતોના પેલા ભજન કીર્તન સાંભળ્યા હોય તો એક કડી પહેલાં ગાય પ્રાત થયું મનમોહન પ્યારા હતા, વળી પાછો કે પોઢો પોઢો સકળ મુનિ કે શ્યામ, હજી ચાલતું હોય ત્યાં કે જમો થાળ જીવન જમવારી, એમ જાત જાતના જમવાનું હાલતું હોય ત્યાં પાછું ગોડીનું પદ ગાય, વળી પાછો પોઢણિયાનું ગાય, વળી આરતીનું પદ ગાય, એમ જાત જાતનું ગાયા કરે. મોટા મોટા અવાજે ગાય એટલે સંતો એને અંદર આવવા ન દે કે મહારાજ આને કાઢો, આ ભજન નથી કરવા દેતો. પણ ભગવાને એક દિવસ બાપુને, અભલ બાપુને નિયમ હતો સામે કાંઠે ઘેલાના નીલકંઠ મહાદેવનું પૂજન કર્યા વગર જમે નહીં. અને બે કાંઠે ઘેલા નદીની પૂર આવ્યું, અઠવાડિયું પૂર ઉતર્યું નહીં, બાપુ જમતા નથી. ભગવાન કે તમારી શું ઈચ્છા, તો કે નીલકંઠ મહાદેવની પૂજા નહીં થાય ત્યાં સુધી જમીશ નહીં. ભગવાન કે કોણ જાય છે? તો રતો કે હું જઈશ. ગાંડો શિવજીની પૂજા કરી આવ્યો અને પાછો આવ્યો. ભગવાન એના ઉપર ખુશ થઈ ગયા. ભગવાન કહે છે આ રતો અમારો ભાઈબંધ છે, ખભે હાથ નાખ્યો ભગવાન એને. બધાએ કહે છે મહારાજ તમે ખરા છો ને, આવા ગાંડા તમારા ભાઈબંધ હતા. ભગવાન કે આ તો પૂર્વનો ઋષિ છે, ઋષિ ગયા જન્મે પણ અમે આને મળેલા, આ રાક્ષસ હતો. આખો ઇતિહાસ ભગવાને કહ્યો કે ભક્તો કેવળ આ ઋષિએ એક વખત અર્ગણ દૂધ પીધું, એમાંથી આ ચોથા જન્મે ગાંડો રતો થયો છે અને હવે આ સંતો અને અમારા દર્શન સમાગમથી એનું કલ્યાણ થશે માટે ભલા થઈને કોઈ અર્ગણ દૂધ ઘી પાણી તેલ ક્યારેય વાપરશો નહીં. સહજાનંદ સ્વામી મહારાજને જય.